અનેકને સુખી કરવા માટે એકને ભગવાન વધારે સંપત્તિ આપે છે. તમને જે મળ્યું છે તે બધું તમારા માટે મળ્યું નથી, તમને જે મળ્યું છે તે બધું તમારું નથી. તમારું તો જે થાળીમાં આવે છે એટલું જ તમારું છે. અરે થાળીમાં આવે એ પણ તમારું નથી, જે પેટમાં જાય ને એટલું જ તમારું છે. એક સંત વર્ણન કરતા હતા કે પેટમાં ગયા પછી જે પચતું નથી એ સમજ્યું કે બીજાના ભાગનું હું ખાઈ ગયો, તેથી પચ્યું નહીં. જે પચે છે એટલું જ તમારું છે. દુઃખ સહન કરો. સોનાની શુદ્ધિ જેમ અગ્નિમાં થાય છે તેમ દુઃખ સહન કરવાથી મનની શુદ્ધિ થાય છે. દુઃખ સહન કરવાથી પાપનો નાશ થાય છે. પરમાત્મા પણ તપ કરે છે. શ્રી રામ પરમાત્મા છે. શ્રી રામ વનમાં તપશ્ચર્યા કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ ગાયોના પાછળ ઉઘાડા પગે ચાલે છે. જંગલોમાં ગાયોના પાછળ પાછળ ફરે છે. શ્રી રામ શ્રી કૃષ્ણ પરમાત્મા છે, જગતને બતાવે છે હું પણ તપ કરું. તમે બદ્રીનારાયણમાં ગયા હશો, બદ્રીનારાયણ ભગવાન પણ તપ કરે છે. બદ્રીનારાયણમાં બધા ગરમ કુંડમાં સ્નાન કરે છે, પણ ભગવાનના માટે તો ઠંડુ ગંગાજીનું જળ આવે છે. સવારે 4 વાગ્યા પછી બદ્રીનારાયણ ભગવાનને અભિષેક થાય છે, ગંગા જળથી અભિષેક કરે. બદ્રીનારાયણ ભગવાન તપશ્ચર્યા કરે છે. રાજા જેવા ભગવાનની સેવા તપસ્વીની સેવા છે. પરમાત્મા પણ તપ કરે છે. જે માનવ તપ કરતો નથી એનું પરિણામમાં પતન થાય છે. કોઈ પણ તપ કરવું હોય તો થોડું દુઃખ સહન કરવું જ પડશે. દુઃખ સહન કર્યા વિના તપશ્ચર્યા થતી નથી. જે દુઃખ સહન કરીને ભક્તિ કરે છે ભગવાનને જલ્દી દયા આવે છે. જે સર્વ પ્રકારનું સુખ ભોગવીને ભક્તિ કરે ભગવાનને દયા આવતી નથી. જે ભગવાનના માટે દુઃખ સહન કરે છે ગીતાજીમાં પ્રભુએ અર્જુનને એક તપ બતાવ્યું છે. ભાવ સંશુદ્ધિ રીતે તપો માન સમુચ્યતે. અર્જુન સર્વમાં સદભાવ રહે, કોઈના માટે ખરાબ વિચાર કરવો નહીં, કોઈ જીવના માટે ખરાબ શબ્દ બોલવો નહીં. સદભાવનો અર્થ છે ઈશ્વરનો ભાવ. તમારા શરીરમાં જે ભગવાન છે એ જ ભગવાન સર્વમાં રહેલા છે. તમે જેને શત્રુ સમજો છો તમારા શત્રુમાં પણ એ જ ભગવાન છે. દેહ ભિન્ન ભિન્ન છે, દેવ એક જ છે. આ ફૂલની માળા છે, એ મારામાં ફૂલ અનેક દેખાય છે, અનેક ફૂલમાં ધાગો એક જ છે. એક જ ધાગામાં જેમ અનેક ફૂલ રહેલા છે તેમ એક જ ભગવાનના આધારે આ ચિત્ર વિચિત્ર સંસાર છે. સદભાવથી સત્કર્મ સફળ થાય છે. કેટલાક લોકો ભગવાનની સેવા પૂજા કર્યા પછી ભગવાનને કે છે મારા છોકરાઓને સુખી રાખો, મારા છોકરાઓને સુખી રાખો એવી કોઈ પ્રાર્થના કરે તો કે ખોટું નથી. એટલે કેમ તો ભગવાન ને એવું પણ કે છે, પેલો જે મારો વેરી છે ને એનો સત્યાનાશ વાળે એ સારું નથી. તમારો કોઈ શત્રુ નથી, તમારો શત્રુ જગત માં નથી, તમારો શત્રુ તમારા મનમાં છુપાયેલો છે. બહારના એક શત્રુ ને મારશો તો બીજા દસ ઉભા થશે. ભાગવત ની કથા સાંભળો છો, આજથી એવો નિશ્ચય કરો, કોઈ મારો શત્રુ નથી, હું કોઈનો શત્રુ નથી, કોઈએ મારું બગાડ્યું નથી, કોઈએ મને દુઃખ આપ્યું નથી, કોઈએ મારું નુકસાન કર્યું નથી, મારા દુઃખનું કારણ મારું પાપ છે. જીવ કરેલા કર્મનું ફળ ભોગવે છે. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા, સુખ દુઃખ કર્માનુસાર જીવ ભોગવે છે, એમાં કોઈનો દોષ નથી. સદભાવથી જ સત્કર્મ સફળ થાય. સનાતન ધર્મમાં ક્રિયાને બહુ મહત્વ આપ્યું નથી, ભાવને મહત્વ આપ્યું. ભાવ મુખ્ય છે અને ક્રિયા ગૌણ છે. ભગવાનની કોઈ સેવા પૂજા કરે, ભગવાન જોતા નથી કે મને શું આપે છે, ભગવાન જુએ છે કે આ ભાવથી આપે છે, એના મનમાં મારા માટે કેવો પ્રેમ છે. સદભાવથી સત્કર્મ સફળ થાય છે. કુભાવથી કરેલો ધર્મ પણ અધર્મ જેવો ગણાય છે. એક ચોર હતો અને તે ચોરી કરવા માટે નીકળ્યો. માર્ગમાં ભગવાનનું મંદિર આવ્યું, તે અંદર ગયો અને ભગવાનને વંદન કરીને કહ્યું કે હું ચોરી કરવા જેવું છું, મારા ઉપર એવી કૃપા કરો કે આજે મને 25-30 હજાર રૂપિયા મળી જાય. મને આજે ચોરીમાં 25 હજાર મળી જાય તો ઘેર આવ્યા પછી સવા મણનો શીરો બનાવીને એક સત્યનારાયણની કથા કરી છે. એને ભગવાનને એવી બાધા રાખી. તે દિવસનો યોગ એવો કઈ હતો, એને ચોરીમાં 25-30 હજાર રૂપિયા મળી ગયા. ઘેર આવ્યા પછી એને અનેક બ્રાહ્મણોને બોલાવ્યા, અનેક સાધુઓને બોલાવ્યા, સવા મણનો શીરો બનાવ્યો, સત્યનારાયણ ભગવાનની પૂજા કરે. ચોર એવી રીતે સત્યનારાયણની પૂજા કરે એ ધર્મ કે અધર્મ છે? સત્યનારાયણની પૂજા એ તો ધર્મ છે, જે સત્ય સાથે સ્નેહ કરે છે, જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે, એના હાથની જ પૂજા ભગવાન સ્વીકારે છે. દેવ પૂજા કરવાનો અધિકાર તેને છે જે દેવ જેવો છે. દેવો ભૂત્વા યજેત દેવ, શિવો ભૂત્વા યજેત શિવ. બ્રાહ્મણો સેવા પૂજા કરવા બેસે છે ત્યારે શરીરના એક એક અંગમાં પરમાત્માની સ્થાપના કરે, ભગવાનની સ્થાપના કરી ભગવાનના જેવા થઈને પૂજા કરે. તમારા હાથની પૂજા ભગવાન સ્વીકારે એવી ઈચ્છા હોય તો તમે દેવ જેવા બનો. જેના કપડા બહુ ભેગા છે, જેને સ્નાન કર્યું નથી, એવાના હાથનું પાણી પીવાની તમને ઈચ્છા થતી નથી. જે દેવ જેવો નથી તેના હાથની પૂજા દેવો લેતા નથી. ચોર સત્યનારાયણની પૂજા કરે છે એને પ્રભુમાં પ્રેમ નથી, સત્યમાં સ્નેહ નથી. ભગવાનમાં પ્રેમ હોય ને તો એ ચોરી કરવા જાય જ. ચોર સત્યનારાયણની પૂજા કરે એ મારી ચોરી જાહેર ન થાય માટે કરે છે, એ પ્રભુને પ્રસન્ન કરવા માટે પૂજા કરતો નથી. એની ચોરી આજે જાહેર ન થાય તો મહિના બે મહિના પછી ફરીથી ચોરી કરવા જશે. ધર્મ પણ અધર્મ જેવો થાય છે, સદભાવ થી જ ધર્મ સફળ થાય છે. ધર્મ માં ક્રિયા ગૌણ છે, ભાવ મુખ્ય છે. આ સંસાર ભાવમય છે. તમે કોઈના માટે ખરાબ વિચાર કરશો તો એ જીવ પણ તમારા માટે ખરાબ વિચાર કરશે. તમારા શરીરમાં જે ભગવાન છે એ જ ભગવાન સર્વના શરીરમાં છે. ઈશ્વર અનેક નથી, ઈશ્વર એક છે. દેહ અનેક છે, સુખદેવજી મહારાજ સાવરા. જેના મનમાં જેવો ભાવ છે, તમે જે સદભાવ રાખશો તો લોકો તમારા માટે સદભાવ રાખશે. તમે કોઈના માટે ખરાબ વિચાર કરશો તો લોકો પણ તમારા માટે ખરાબ વિચાર કરશે. કેદારનાથની યાત્રા જે વૈષ્ણવોએ કરી હોય તેમને ખબર છે, કેદારનાથ જતા ગુપ્ત કાશી આવે છે અને તે ગુપ્ત કાશી થી એક માર્ગ ઉખી મઠ તરફ જાય છે. બાણાસુર ની કન્યા ઉષાદેવી નો રાજમહેલ ત્યાં હતો અને તેથી લોકો એને ઉખી મઠ, ઉખી મઠ કહે છે. ઠંડીના દિવસોમાં કેદારનાથ ભગવાનના સ્વરૂપને ઉખી મઠમાં લઈ જાય છે. મંદિરમાં બરફ બહુ પડે છે, ત્યાં કોઈ રહી શકે નહીં. બદ્રીનારાયણ ભગવાનના સ્વરૂપને જોશી મઠમાં બદલાવે છે. ઉખી મઠમાં ત્રણ ચાર પહાડ મળેલા છે. શાંત વાતાવરણ હોય ત્યારે બહુ ગમત આવે છે. તમે ત્યાં ઉભા થઈને જે શબ્દ બોલો એ શબ્દનો પ્રતિધ્વનિ તમારા કાને આવશે. ત્રણ ચાર પહાડ મળેલા હોવાથી એ પ્રતિધ્વનિનો પ્રતિધ્વનિ બીજા પહાડમાંથી નીકળે. તમે જે શબ્દ બોલો એનો પ્રતિધ્વનિ, પ્રતિધ્વનિનો પાછો પ્રતિધ્વનિ થાય. ત્યાં ઉભા થઈને કોઈ બોલે ગંગે હર, પ્રતિધ્વનિ આવશે. ગંગે હર, પ્રતિધ્વનિનો પ્રતિધ્વનિ બીજા પહાડમાંથી નીકળશે. ગંગે હર, એક વાર તમે ગંગે હર બોલો તો ગંગે હર, ગંગે હર, ગંગે હર, પ્રતિધ્વનિ પ્રતિધ્વનિનો પ્રતિધ્વનિ ત્રણ ચાર વાર આવે. કદાચ કોઈ ત્યાં ઊભો થઈને બોલે તારું સત્યાનાશ થાય તો પાછો પ્રતિધ્વનિ એ જ આવશે. તારું સત્યાનાશ થાય, જેવો ધ્વનિ એવો પ્રતિધ્વનિ. આ સંસાર ભાવમય છે. કોઈના માટે ખરાબ વિચાર ન કરો. સર્વમાં જે સદભાવ રાખે છે એને જ સત્કર્મ કરવાનો અધિકાર મળે છે. ભાવ મુખ્ય છે, ક્રિયા ગૌણ છે. ચતુર્થ સ્કંદ ના પ્રથમ પ્રકરણમાં હવે દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથા આવે છે. દક્ષ પ્રજાપતિએ મોટો વિષ્ણુયાગ કર્યો છે. યજ્ઞ કરવાથી યજમાનનું કલ્યાણ થાય છે. દક્ષ પ્રજાપતિએ એવો યજ્ઞ કર્યો કે જે યજ્ઞ કર્યા પછી ઘરમાં કોઈ રડનારો પણ રહ્યો નહીં, સર્વનો વિનાશ થયો. ક્રિયાદક્ષો દક્ષા ક્રતુપતિરધીશસ્તનુવૃતામ શરણ સદસ્યા સુરગણા ક્રતુભ્રેષસ્ત્વતા ક્રતુફલ વિનાનવ્યસનિનો ધ્રુવં કર્તુ શ્રદ્ધા વિદુરમવિચારાય મખા ક્રિયાદક્ષોપિ અદક્ષા મૂર્ખા. દક્ષ પ્રજાપતિ શિવ તત્વને જાણે નહીં, કોઈ જીવમાં કુભાવ રાખેલું કલ્યાણ થતું નથી. ભગવાન શંકરમાં કુભાવ રાખે એનું કલ્યાણ કેવી રીતે થાય? દક્ષ પ્રજાપતિ વિષ્ણુ ભગવાનને જ માને છે, શિવજીને માનતો નથી. એને મોટો વિષ્ણુ યાગ કર્યો છે. બ્રાહ્મણો એને કહ્યું હતું કે શિવજીની પૂજા કરવી પડશે, એ માનતો નથી. શિવજીની નિંદા કરે છે, ગમે તેવું બોલે છે. દક્ષ પ્રજાપતિએ ભાગવતમાં જે શિવજીની નિંદા કરી છે, એ નિંદાના શબ્દોમાંથી સંતોએ સ્તુતિ પર અર્થ કર્યો છે. નિંદા કરે એને પાપ લાગે, નિંદા સાંભળે એને પણ પાપ લાગે. કેટલાક લોકો નિંદા કરતા નથી, પણ તેમને નિંદા સાંભળવામાં થોડી મજા આવે છે. કેટલાક પૂછે છે, પછી ત્યાં શું થયું, અરે તું શું કરવા પૂછે છે. એક શ્રોતા બને છે ત્યારે બીજો નિંદા કરે છે. નિંદકને કોઈ સાંભળનાર ન મળે તો એ કોના આગળ નિંદા કરશે? કોઈ નિંદા કરતો હોય ત્યાં બેસતો નહીં, ઉઠી જાવ. નિંદા સાંભળે એને પાપ લાગે. દક્ષ પ્રજાપતિ અભિમાનમાં આવેશમાં ગમે તેવું વકે છે. એના શબ્દોમાંથી સંતોએ સ્તુતિ પર અર્થ કર્યો છે. ભાગવત જેવા શ્રેષ્ઠ ગ્રંથમાં શિવ નિંદા હોય વાસ્તવ સ્વયં અર્થ. ઈશાન સર્વ વિદ્યાનામ વાગદેવીના પતિ શિવ છે. દક્ષ અભિમાનમાં આવેશમાં ગમે તેવું બોલે, પણ વાગદેવી તો શિવજીની સ્તુતિ કરે. ભગવાન શંકર વિશ્વનાથ છે, કાશીમાં વિશ્વનાથ બિરાજેલા છે. વિશ્વ શબ્દનો અર્થ છે જગત. જગતના નાથ શિવ છે. જગત એટલે શું? શુભ અને અશુભ, પવિત્ર અને અપવિત્ર, આ બેનું મિશ્ર એને જગત કહે છે. આ જગતમાં બધું સારું નથી અને આ જગતમાં બધું ખરાબ પણ નથી. શુભ અને અશુભ આ બેનું મિશ્ર એ જગત છે. સર્વના સ્વામી શિવ છે. શિવજી શ્રી અંગમાં ચિત્તા ભસ્મ ધારણ કરે છે. ભગવાન શંકરના મસ્તકમાં ગંગાજી છે. ચિત્તા ભસ્મ અતિશય અપવિત્ર છે. ગંગાજી સમાન કોઈ પવિત્ર નથી. પવિત્ર અને અપવિત્ર આ બેનો આધાર શિવ છે. શિવજીના ગળામાં વિષ છે અને મસ્તકમાં અમૃત છે. વિષ અને અમૃત આ બેનો આધાર ભગવાન શંકર છે. જગતના માલિક શિવ છે. ચિતા ભસ્મને કોઈ સ્પર્શ કરે એને સ્નાન કરવું જ પડે. ચિતા ભસ્મ અતિશય અપવિત્ર. શિવ સ્પર્શથી ચિતા ભસ્મ પવિત્ર થઈ જાય. તમે ઉજ્જૈનમાં ગયા છો, ઉજ્જૈનમાં મહાકાળ વિરાજેલા છે. ભગવાન શંકર કાળના પણ કાળ છે. શિવ મૃત્યુંજય છે. શિવજીનું નામ છે મહાકાળ. મહાકાળ ભગવાનની સવારે 4 વાગ્યા પછી ભસ્મ પૂજા થાય. ભસ્મ પૂજાના દર્શનમાં બહુ આનંદ આવે છે. પ્રાતઃ કાળમાં થાય છે. શિવજી મહારાજ ને અભિષેક કરે છે તે સમય સ્મશાન માંથી ચિતા ભસ્મ આવે છે. અભિષેક કર્યા પછી પ્રથમ ચિતા ભસ્મ આવે શિવ સ્પર્શથી ચિતા ભસ્મ પવિત્ર થઈ જાય.
સ્મશાને સ્વાક્રીડા સ્મરહર પિશાચા સહચરા ચિતા ભસ્માલેપા સ્રગતિ નૃકરોટિ પરિકરા અમંગલ્યં શીલં તવ ભવતુ નામૈવ અખિલં તથાપિ સ્મરતૃણાં વરદ પરમં મંગલમસે.
શિવ મંગલમય છે. શિવ સ્પર્શથી ચિતા ભસ્મ પણ પવિત્ર થઈ જાય. શિવજી મહારાજનું સ્વરૂપ મંગલમય છે એનું એક કારણ છે, શિવજીને કોઈ દિવસ કામનો સ્પર્શ થતો નથી. એકવાર શિવજી પાસે કામદેવ ગયો હતો, દૂર ઉભો છે, શિવજીને સ્પર્શ કરવાની ને હિંમત થઈ. શિવજીએ આંખ ઉઘાડીને જોયું, તે કામદેવ મળીને ભસ્મ. કેટલાક લોકો એવું બોલે છે કે શિવજીએ ક્રોધ કર્યો અને કામને વાળી નાખી. શંકર ભગવાન ક્રોધ કરતા જ નથી, અને શંકર ભગવાન ને કદાચ ક્રોધ આવી જાય તો જગતમાં કોઈ બાકી રહે જ નહીં, કોઈ દિવસ ક્રોધ કરતા જ નથી. શિવ અતિ શાંત છે, અતિ શાંતિ એ જ શિવ સ્વરૂપ.
કષ્ટમ ચરાચર ગુરુમ નિર્વૈરમ શાંત વિગ્રહમ.
શિવ અતિ શાંત છે. શિવજીએ ક્રોધ કરીને કામને વાળી નાખ્યો નથી. શિવજીનું તેજ કામદેવને સહન થયું નહીં, તે વળી ગયો. શિવ પૂર્ણ નિષ્કામ હોવાથી શિવજીનું બધું જ મંગલમય છે. શિવ સ્પર્શથી ચિતા ભસ્મ પણ પવિત્ર થઈ જાય. જગતના માલિક શિવ હોવાથી શિવજીના દરબારમાં બધાને પ્રવેશ મળે છે. શિવજીની પૂજા કરવા દેવો આવે છે, શિવજીની પૂજા કરવા માટે ઋષિઓ આવે છે, શિવજીની પૂજા કરવા માટે રાક્ષસો આવે છે. કોઈ કોઈ વખત તો શંકર ભગવાનની પૂજા કરવા માટે ભૂત અને પ્રેત પણ આવે છે. શિવજીના દરબારમાં બધાને પ્રવેશ મળે છે, ગમે તે આવે અને ગમે ત્યારે આવે. શિવજીના મંદિરમાં પડદો નથી. પડદો એ માયાનું સ્વરૂપ છે. જ્યાં થોડી માયા છે ત્યાં પડદો રાખવો પડે છે. શિવ માયા રહિત શુદ્ધ બ્રહ્મ છે. શિવજીના દરબારમાં કોઈ પણ આવી શકે છે, ગમે ત્યારે આવી શકે છે. રાત્રે 12 વાગ્યા પછી તમે દ્વારિકા રાજના દર્શન કરવા જાઓ તો દ્વારિકાજી દર્શન આપશે, તો રાજા જ રાખશે. રાત્રે 12 વાગે દર્શન થાય. શંકર ભગવાન કીધે રાત્રે 12 વાગે શું, તું 2 વાગે આવે તોય વાંધો નથી, દરવાજો ખુલ્લો જ છે, કોઈ દિવસ દરવાજો બંધ થાય નહીં. જ્યાં માયા છે ત્યાં દરવાજો બંધ રાખવો પડે. શિવ માયા રહિત શુદ્ધ બ્રહ્મ છે. એમના ત્યાં કોઈ દિવસ દરવાજો બંધ થતો નથી, કોઈ પણ આવે ગમે ત્યારે આવે. બધા શંકર ભગવાનની પૂજા કરે છે. શંકર ભગવાનની પૂજા તો સરળ છે, થોડુંક જળ લઈ જાઓ, 2-4 બિલ્વપત્ર લઈ જાઓ, શિવજી રાજી રાજી જશે. શંકર ભગવાન કોઈ દિવસ શૃંગાર કરતા જ નથી. શૃંગાર ન કરે છતાં શિવ અતિ સુંદર છે. જીવ શૃંગાર કરે છે ત્યારે જીવમાં સૌંદર્ય આવે છે. શૃંગાર ન કરે તો પણ શિવ અતિ સુંદર છે, જેનું વર્ણન થઈ શકે એમ નથી. શંકર ભગવાન કોઈ દિવસ રાજભોગ આરોગતા જ નથી. એમની પૂજા બહુ સરળ છે, સાદી છે. શ્રી કૃષ્ણ કૃષ્ણ એ જ શિવજી નું ધન છે, એમના હૃદયમાં નારાયણ છે, એમને કોઈ વસ્તુની જરૂર જ નથી. શિવ આનંદમય છે. રામજીના દરબારમાં હનુમાનજી મહારાજ હાથમાં ગદા લઈને ઉભા રહે છે. કોઈ રામજી મહારાજ ના દર્શન કરવા આવે, રામ તો રાજા ધીરાજ છે, હનુમાનજી મહારાજ એને પૂછે છે, આ રાજા ધીરાજ નો દરબાર છે, માતા પિતાની સેવા કરો છો, ધર્મની મર્યાદામાં રહો છો, તો આગળ જવા દો, અને જે માતા પિતાની સેવા ન કરે, જે સનાતન ધર્મની મર્યાદાનો ભંગ કરે, એને હનુમાનજી મહારાજ ગદા બતાવે છે, તારા માટે જ મેં હાથમાં ગદા રાખી. રામ દુવારે તું રખવારે હોત ન આજ્ઞા વિનુ પૈસા. રામજીના દરબારમાં બધાને પ્રવેશ મળે નહીં, શ્રી કૃષ્ણ ના દરબારમાં બધાને પ્રવેશ મળે નહીં. એક શંકર ભગવાન નો દરબાર એવો છે, ગમે તે આવી શકે, ગમે ત્યારે આવી શકે. શંકર ભગવાન ની પૂજા ગમે ત્યારે થાય, કોઈ પણ જળ અર્પણ કરે, શિવજી નારાજ થતા નથી. અતિ સરળ શિવ, અતિ ઉદાર શિવ છે. થોડુંક આપે છતાં શિવ ઘણું માને છે, ઘણું મળે છતાં જેને ઓછું લાગે એ જીવ છે, અને થોડું આપે છતાં જે ઘણું માને છે. થોડુંક જળ અર્પણ કરો, વિલો પત્ર અર્પણ કરો, રાજી રાજી થાય છે. શિવ સમાન કોઈ ઉદાર થયો નથી, શિવ અતિ ઉદાર છે. જે બાબતે આપી દે છે શ્રી રામ શ્રી કૃષ્ણ અતિ ઉદાર હોવા છતાં માગો તે આપતા નથી. માગનાર ને અક્કલ ઓછી હોય છે, માગનારો મનમાં જે કઈ આવે તે માગી દે છે, અને તેથી શ્રી રામ શ્રી કૃષ્ણ થોડો વિચાર કરે છે, આ માગે છે તે યોગ્ય છે કે અયોગ્ય છે. શિવજી વિચાર કરતા જ નથી, જે માગો કે તરત જ આપી દે છે. જગત નો વિચાર કોણ કરે? શિવજી સતત નારાયણના ધ્યાનમાં જ રહે છે, જે માગો તે તમને આપશે. એક વાર એવું થયું, કુબેર ભંડારી પાસે બહુ સંપત્તિ હતી. શિવજીને વંદન કરીને કહેવા લાગ્યો કે મારે તમારી સેવા કરવી છે, મને કોઈ સેવા બતાવો. શિવજીએ કહ્યું, મારી કોઈ સેવા નથી, મને કોઈ વસ્તુની જરાય જરૂર નથી. વૈષ્ણવ સેવા લેતો નથી, વૈષ્ણવ સેવા આપે છે. મારી કોઈ સેવા કરે એવી જેને ઈચ્છા છે એ વૈષ્ણવ નથી. હું બધાની સેવા કરું, હું બીજાના ઉપયોગમાં આવું. સેવા માંગે એ વૈષ્ણવ નહીં, સેવા આપે તે વૈષ્ણવ. શિવજી મહારાજ સર્વ વૈષ્ણવોના સદગુરુ છે, જગતગુરુ સદાશિવ છે. કોઈની સેવા લેતા જરૂર જ નથી. કુબેર ભંડારી બહુ આગ્રહ કરે છે, મારી પાસે બહુ સંપત્તિ છે, હું શું કરું કે મારા રામની સેવા કરું, મારા બાલકૃષ્ણની સેવા કરું, હું રાજી થઈશ. કે મારા રામકૃષ્ણની અમે સેવા કરીએ છીએ, તમારી સેવા કરીએ છીએ, કે મારી કોઈ સેવા જ નથી. શિવજીને કોઈ વસ્તુની જરાય જરૂર નથી. પાર્વતી માતાને વંદન કરીને કહ્યું, માં મને સેવા કરવાની બહુ ઈચ્છા છે, મને કઈ સેવા બતાવો. કુબેર રોજ આવે, માતા પાર્વતીજીને વંદન કરીને પ્રાર્થના કરે, મને સેવા બતાવો, સેવા બતાવો. બહુ દિવસથી પાછળ પડ્યો હતો, માતાજીને દયા આવી, આ બહુ દિવસોથી મને કહે છે. પાર્વતી માતાએ કુબેરને કહ્યું, એક સોનાનો રાજમહેલ બને, તારા સંપત્તિનો સદુપયોગ થશે, કે મારા રાજમહેલમાં શંકર ભગવાન આવશે, શિવ સેવા કરવી છે. પાર્વતી માતાએ કહ્યું કે એમને હું સમજાવીને લઈ આવ્યો. શંકર ભગવાન પાર્વતી માતાના આધીન રહે છે, માતા પાર્વતીજી જે કહે છે તે જ શિવ કરે છે. એનું એક કારણ છે, પાર્વતી માતા બ્રહ્મ વિદ્યા છે, વેદોમાં એવું વર્ણન છે. બ્રહ્મ વિદ્યા એ જ પાર્વતી છે, શિવ બ્રહ્મરૂપ છે. શંકર ભગવાન કોઈ પુરુષ નથી, પાર્વતી માતા સ્ત્રી નથી. શંકર પાર્વતી લક્ષ્મી નારાયણ રાધા કૃષ્ણ સીતારામ, લોકો એમને લૌકિક ભાવથી પતિ પત્ની જેવા સમજે છે. પતિ પત્નીમાં દ્વૈત છે, શિવ શક્તિ બંને એક જ છે, શંકર પાર્વતી બંને એક જ છે, ત્યાં ભોગ્ય ભોગતા એવો દ્વૈત ભાવ નથી. દેવોને લૌકિક ભાવથી જોશો, દેવોનું બધું અલૌકિક દિવ્ય હોય છે. પાર્વતી માતાનું સ્વરૂપ સ્ત્રી શરીરના જેવું દેખાય છે, માતાજી સ્ત્રી નથી, બ્રહ્મ વિદ્યા એ જ પાર્વતી છે, શિવ બ્રહ્મ રૂપ છે, બ્રહ્મ એ બ્રહ્મ વિદ્યાના આધીન રહે છે. ઘણા ભાગે શંકર ભગવાન સમાધિમાં જોડે છે, સમાધિમાંથી જાગે છે ત્યારે પાર્વતી માતા શિવજીને એવા પ્રશ્નો કરે છે, શિવજીને કથા કરવી પડે છે. શંકર ભગવાન વક્તા છે અને પાર્વતી માતા શ્રોતા છે. સમાધિમાં જે આનંદ મળે છે એ જ આનંદ જાગ્યા પછી પાર્વતી માતા એ જ આનંદ શિવજીને આપે છે. સમાધિમાં જગતની વિસ્મૃતિ છે. સમાધિમાંથી જાગ્યા પછી પાર્વતી માતા એવા પ્રશ્નો પૂછે છે, શિવજીને કથા કરવી પડે છે, કથામાં જગત ભૂલાય છે. જે આનંદ સમાધિમાં મળ્યો છે એ જ આનંદ સમાધિમાંથી જાગ્યા પછી પણ મળે છે. જ્ઞાન નિષ્ઠા જેની પરિપૂર્ણ છે એની સમાધિ અને જાગૃત અવસ્થા બંને એક થઈ જાય છે. જ્ઞાન નિષ્ઠા જેની અપૂર્ણ છે એની સમાધિ અને જાગૃત અવસ્થા ભિન્ન હોય છે. શિવ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મરૂપ છે. સમાધિમાં બ્રહ્મ ચિંતન કરે, સમાધિમાંથી જાગ્યા પછી પાર્વતી માતાને કથા સંભળાવે. કથા અને સમાધિ આ બે જ કામ શિવ કરે છે. કથા પરિપૂર્ણ થાય કે સમાધિમાં બેસે છે, સમાધિમાંથી જાગે કે કથા કરે છે. પાર્વતી માતા જાગૃત અવસ્થામાં શિવજીને એવો આનંદ આપે છે જે આનંદ શિવજીને સમાધિમાં મળે છે, અને તેથી પાર્વતી માતા એમને અતિશય પ્રિય છે. માતા પાર્વતીજી જે કહે છે એ જ શિવ કરે છે. બ્રહ્મ એ બ્રહ્મ વિદ્યાના આધીન રહે છે. કુબેર ભંડારીની બહુ ઈચ્છા છે, મારા રાજમહેલમાં શંકર ભગવાન બિરાજે તો મારી સર્વ સંપત્તિ. પાર્વતીજી એ માતાએ કહ્યું, જો અમને સમજાવીને નહીં આવીશ તો સુંદર રાજમહેલ બનાવી. કુબેર ભંડારીએ પોતાની સર્વ સંપત્તિ અર્પણ કરી સોનાનો રાજમહેલ બનાવ્યો. દેવોને પણ આશ્ચર્ય થયું, પાર્વતી માતા પ્રસન્ન થયા. જેના હૃદયમાં પ્રેમ છે ભાવપૂર્વક એને કહ્યું છે. પાર્વતી માતા શિવજીને સમજાવે છે, તમે આનંદ સ્વરૂપ છો, આનંદ એ જ શિવ છે. સાનંદ માનંદ વને વસંતમ આનંદ કંદમ હત પાપ વૃષ્ટમ વારાણસી નાથ મનાથ નાથમ. શિવ આનંદમય છે. તમે આનંદ સ્વરૂપ છો, તમને તો સ્મશાનમાં પણ આનંદ છે, તમને વટવૃક્ષની છાયામાં આનંદ છે, કૈલાસમાં આનંદ છે, તો રાજમહેલમાં આનંદ નથી. આનંદ તમારાથી જુદો ક્યાં છે? તમે આનંદ સ્વરૂપ છો. હવે એની બહુ ભાવના છે, એને બહુ મહેનત કરી છે, તે મહિનો બે મહિના એના રાજમહેલમાં તમે રહો તો શોભાનું. પાર્વતી માતાએ બહુ આગ્રહ કર્યો કે એના રાજમહેલમાં રહીશું. એની બહુ ભાવના છે, પ્રેમથી એને રાજમહેલ બનાવ્યો છે, તમારા માટે નથી. શિવજીએ સ્વીકાર કર્યું કે એને રાજમહેલ તો બનાવ્યો છે, પણ હજુ એને વાસ્તુ પૂજા કરી નથી. વાસ્તુ પૂજા કરીને રાજમહેલમાં કેવી રીતે રહી? વાતો ચાલતી હતી અને તે સમય રાવણ શંકર ભગવાનની પૂજા કરવા માટે આવ્યો. રાવણ બ્રાહ્મણ છે. શિવજીએ રાવણને પૂછ્યું કે તું કઈ વેદ ભણ્યો છો કે? તને વેદોનું જ્ઞાન છે? રાવણ વેદ ભણેલો હતો. એણે કહ્યું કે હું વેદ જાણું છું કે વાસ્તુ પૂજા કરવી છે. તે રાવણે કહ્યું કે હું કરો, મને બધું આવડે છે. તે શંકર ભગવાન થયા યજમાન, અને પેલો રાવણ થયો ગોળ માર. બહુ લાલચુરો તે રાજમહેલ વારંવાર થાકી થાકીને જુએ, કેવો સરસ છે. તેની દાળત એવી બગડી કે આ રાજમહેલ મને મળી જાય તો આવું છે. વાસ્તુ પૂજા થઈ, શિવજીએ રાવણને કહ્યું કે પુરોહિતની જે યોગ્ય દક્ષિણા હોય તે તમે માગી, કે મારું જે માગું તે મને મળશે. શિવજીએ કહ્યું કોઈને ના પાડતો નથી, જે માગવું હોય તે. ત્યારે રાવણે કહ્યું કે આજે રાજમહેલ તમારા માટે બનાવ્યું, આવું તો જગતમાં મારી ઈચ્છા છે. શિવજીએ સ્મિતા માગે છે, તું એને આપી દે. માતાજીને આપવાની ઈચ્છા તો નહોતી, પણ શિવજી ની આજ્ઞા તરીકે આપી દે. તે સોના ની લંકા રાવણને આપી. રાવણ દુષ્ટ છે. રાવણે વિચાર કર્યો, શંકર ભગવાન તો ભોળિયા છે, મને આશા નહોતી કે માગ્યા પછી મને તરત જ આપી દેશે. આ તો જે માગો તે આપે છે. રાવણે કહ્યું કે મને સોનાની લંકા તો આપી, પણ હું બીજું કઈક માગો તે મને આપશો. શિવજીએ કહ્યું કે હું કોઈને ના પાડતો, માગવું એ મળવા જેવું છે, અને માગનારને ચોખ્ખી ના પાડવી એ પણ મળવા જેવું છે. કોઈને ના પાડતો નથી. તમારા ઘેર કોઈ માગવા આવે, તમને એવું લાગે કે આ બહુ લાયક નથી, એને થોડું પણ આપ. જે માગવા આવ્યો છે તે ખાલી હાથે જાય. અને જે માગવું હોય તે માગ. રાવણે કહ્યું કે મહારાજ મને સોનાની લંકા તો આપી, પણ બીજું કઈ હું માગું તે મને આપશો. હું ના પાડતો નથી, તું માગી લે. કે મારા પાર્વતીજી બહુ બહુ સુંદર છે, મને આપી દે. શિવજીએ હાસ્ય કર્યું, અને શિવજીએ રાવણને કહ્યું, લગ્ન કરવાની મારી કઈ ઈચ્છા નહોતી, લગ્ન કરતા પહેલા જ શિવજીએ કામને વાળીને ભસ્મ કર્યો. એ દેવોએ બહુ આગ્રહ કર્યો, તેથી હું લગ્ન કરવા ગયો હતો. મને ખાસ કઈ કઈ બહુ જરૂર નથી, તને જોઈતી હોય તને બહુ ગમતું લઈ જાય. પાર્વતી આપી દીધી. આવો તો ઉદાર જગતમાં કોઈ થયો નથી, થશે. પાર્વતી માતા બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ વિદ્યા રાવણ ના ઘરમાં દે તો રાવણ કોઈ દિવસ મરે નહીં, રાવણ અમર થઈ જાય. દેવોને ચિંતા થઈ છે, આ બહુ ખોટું થયું છે. શિવજીએ તો પાર્વતી પણ આપી દીધી. માતાજીને રાવણ સાથે જવું નથી. તે માતાજીએ તે સમયે ગોપાલ કૃષ્ણનું સ્મરણ કર્યું. શ્રી કૃષ્ણ અતિ સરળ છે, પ્રેમની મૂર્તિ છે. બાળ કૃષ્ણના માટે થોડુંક માખણ મિશ્રી કોઈ લઈ જાય, એને એનો પ્રેમ જોઈને બાળ કૃષ્ણ નાચવા લાગે છે. મારા માટે માખણ લાવ્યો છે. કનૈયો બહુ સરળ છે, બહુ ભોળો છે, પ્રેમની મૂર્તિ છે. થોડું માખણ કોઈ આપે તો નાચે છે. એ જેવો ભોળો છે તેવો કપટ કરવામાં પણ બહુ હોશિયાર છે. એના જેવું કપટ કોઈને કરતા આવડે. માતાજીએ ગોપાલ કૃષ્ણનું સ્મરણ કર્યું. રાવણના ત્રાસમાંથી મને શ્રી કૃષ્ણ છોડાવશે. રાવણને માર્ગમાં ગોવાળ મળ્યો છે. એ ગોવાળ ગાયોને લઈને જાય. રાવણને માન આપે છે, વંદન કરે છે. રાવણ અભિમાની છે. જે અભિમાની છે એના વખાણ કરો તો પછી એ માન ભૂલી જશે. મૂર્ખ છે. રાવણના બહુ વખાણ કર્યો, તમે મહાન વીર છો, તમે જ્યાં જાઓ ત્યાં તમારી જીત થાય છે, તમારી હાર થયેલી મેં કોઈ દિવસ સાંભળી નથી, તમે મહાન વીર છો, આ તમે કોને લઈ જાઓ છો? ત્યારે રાવણે કહ્યું કે શિવજીએ મને સોનાની લંકા આપી અને આ પાર્વતી આપી. હવે તો હું અમર થઈ ગયો, મને કોઈ મારી શકે, આ પાર્વતીજી મને આપી. તે ગોવાના સ્વાલય રાવણ પૂછે છે, તું કેમ હશે? તે ગોવાળે કહ્યું, આ કઈ પાર્વતી નથી, આવી તો પાર્વતીજી ની દાસી હોય છે. તને પાર્વતી શંકર ભગવાન કેવી રીતે આપે? પાર્વતીજી ની દાસી તને આપીને સમજાવી દીધો. પાર્વતી કેવી રીતે આપે? મેં તેવું સાંભળ્યું છે, માતા પાર્વતીજી ને પાતાળમાં રાખે છે. માતા પાર્વતીજી ના શ્રી અંગ માંથી કમળ ની વાસ. પાર્વતી માતાના શ્રી અંગ માં રુધિર નથી, માંસ નથી, હાડકું નથી, બ્રહ્મ વિદ્યા એ જ પાર્વતી છે. માના શ્રી અંગ માંથી કમળ ની વાસ નીકળે છે, સુગંધ આવે છે. તું બરાબર પરીક્ષા કર, કમળ ની વાસ આવે તો પાર્વતી છે, અને કમળ ની વાસ ન આવે તો પાર્વતી ની દાસી છે. માતાજી ને રાવણ સાથે જવાની ઈચ્છા નહોતી, તે માએ શ્રી અંગ માંથી દુર્ગંધ પ્રગટ કર્યો છે. રાવણે કહ્યું, કમળ ની વાસ આવતી નથી તો છોડી દે, પાર્વતી નથી, પાર્વતી ની દાસી છે. રાવણ ને છેદ થયો છે. દક્ષિણ ભારતમાં ગોકર્ણ મહાબલેશ્વર છે, ભગવાન શંકર નું આત્મ સ્વરૂપ છે. બીજા બધા જ્યોતિર્લિંગ છે, તેજોમય સ્વરૂપો છે. લિંગ શબ્દ નો અર્થ છે સ્વરૂપ. શિવજીમાં મળમૂત્ર નથી. લિંગ શબ્દ નો વ્યવહારમાં જેવો અર્થ કરે છે એવો અર્થ કરવાનો નહીં. શિવજીની નિરાકાર સ્વરૂપ ની પૂજા કરાય અને શિવજીના સાકાર સ્વરૂપ ની પણ પૂજા થાય. સનાતન ધર્મમાં હરિહર ની સગુણ નિર્ગુણ ઉભય રૂપે પૂજા થાય. શાલિગ્રામ તે નારાયણ નું નિરાકાર સ્વરૂપ છે. શાલિગ્રામમાં હાથ પગ નથી, આકાર નથી. શાલિગ્રામ ની પૂજા નું બહુ મહત્વ છે. શાલિગ્રામ એ નારાયણ નું નિરાકાર સ્વરૂપ છે. શિવલિંગ એ શિવજી નું નિરાકાર સ્વરૂપ. શિવ સ્વરૂપ ની પૂજા થાય અને નિરાકાર સ્વરૂપ ની પણ પૂજા થાય. ગોકર્ણ મહાબલેશ્વર શિવજી નું આત્મ સ્વરૂપ માન્યું છે. ગોકર્ણ મહાબલેશ્વર પાસે દ્વૈપાય ની દેવી જગદંબા પાર્વતી માતાનું સ્થાન છે. ત્યાંના સાધુ સંતો એવું વર્ણન કરે છે, ગોપાલજીએ રાવણ ને છેદ કર્યો. રાવણ પાર્વતી માતાને લઈ જતો હતો અને તે પ્રભુએ એવી લીલા કરી છે. માતાજીને રાવણના ત્રાસ માંથી છુડાવ્યા છે. આ માતાજીની પૂજા ભગવાન શ્રી કૃષ્ણે કરી છે એવું લોકો બોલે છે. માતાજી આશીર્વાદ આપ્યા છે, મને રાવણના ત્રાસ માંથી છુડાવ્યા છે. દ્વૈપાયની જગદંબા પાર્વતી માતા શિવ સમાન કોઈ ઉદાર થયો નથી. આપણા સનાતન ધર્મમાં પંચદેવોની પૂજા છે. પંચદેવો તત્વથી એક જ છે. પંચદેવોની તમે પૂજા કરો. ઈષ્ટ દેવમાં સોળાની પ્રેમ રાખો. અન્ય દેવોને અંશરૂપ સમજીને પૂજા કરો. કેટલાક લોકો અનન્ય ભક્તિનો અર્થ એવો સમજે છે, બીજાને માનવું. બીજાને માનવાથી અનન્ય ભક્તિ થતી નથી, એવું નથી. જ્યાં સુધી દેહનું ભાન છે બધાને માનવું. ભગવાનની ભક્તિમાં જે દેહભાન ભૂલી જાય છે એને પછી કોઈને માનવાની જરૂર રહેતી નથી. બુદ્ધિપૂર્વક કોઈનું અનાદર ન કરો. આ શરીર પંચ તત્વથી બનેલું છે. આ શરીર એ જ પંચાયતન છે. શરીર થી આત્મા જુદો છે. આ જળ ચેતન ની ગાંઠ પડી છે. આ જળ ચેતન ની ગાંઠ છોડવાની છે. શરીર થી આત્માને અલગ કરવો છે. આ શરીર શું છે? શરીર પંચ તત્વ જીવન એવું છે. પંચ તત્વ ના પાંચ માલિક દેવો છે. પંચદેવોની પૂજા અતિ આવશ્યક. રોજ પંચદેવોની પૂજા કરો. લોકો ગીતાજીનો પાઠ કરે છે, પ્રાર્થના બોલે છે, પૂજા કરતા નથી. એ જ મોટું પાપ છે કે પૂજાનો કંટાળો આવે છે, પૂજામાં પ્રેમ થતો નથી. એ જ પાપ છે. પૂજા કરવાની બહુ જરૂર છે. પૂજા કર્યા વિના ભગવાન કોઈની પ્રાર્થના સાંભળતા નથી. થોડી પૂજા કરો પછી પ્રાર્થના કરો. સમય તો એવો આવ્યો છે, કોઈ સાહેબ ના હાથે સહી કરાવવી હોય ને તો સાહેબ ની પણ પૂજા કરવી પડે. સાહેબ ને કોઈ એક ફૂલ કે એક ફળ આપે તો સાહેબ સહી કરી આપશે કે? એને તો 1000-2000 આપવા પડે. થોડી પૂજા, પૂજા કરવાની બહુ જરૂર છે. પૂજા પ્રેમથી કરો, તમારું કલ્યાણ થશે. પંચદેવોની પૂજા સનાતન ધર્મમાં બતાવી છે. આ શરીરમાં જે પૃથ્વી તત્વ છે એના માલિક ગણપતિ મહારાજ છે. સત્કર્મના આરંભમાં ગણપતિની પૂજા કરવી પડે છે. ગણપતિ મહારાજ વિઘ્ન કરતા છે અને વિઘ્ન હરતા પણ ગણપતિ છે. મોટામાં મોટું વિઘ્ન વાસના છે. વાસના એ જ વિઘ્ન છે. વાસના વિઘ્ન નો વિનાશ ગણપતિ મહારાજ કરે છે. પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, આ ઇન્દ્રિય સમુદાયનું નામ છે ગણ. ગણાનામ ત્વા ગણપતિમ ભવામહે, કવિં કવીનામ ઉપમસર્વસ્તવમ, જ્યેષ્ઠરાજમ બ્રહ્મણાં બ્રહ્મણસ્પતે. વેદોમાં ગણપતિ મહારાજ નો મહિમા બહુ વર્ણન કર્યો છે. વાસના એક મોટું વિઘ્ન છે. વાસના વિઘ્ન ગણપતિ મહારાજ દૂર કરે છે. તમે મોટો વિષ્ણુ યાદ કરો પણ પ્રથમ પૂજા તો ગણપતિની જ કરવી પડશે. તમે રુદ્ર યાદ કરો, પ્રથમ પૂજા ગણપતિની કરવી પડશે. એક ગણપતિ મહારાજ એવા છે કે હાથમાં લાડુ લઈને બેઠા છે. બીજા બધા દેવો ઘણા ભાગે હાથમાં શસ્ત્ર લઈને બેઠા. કોઈ હાથમાં ધનુષ બાણ રાખે છે, કોઈ સુદર્શન ચક્ર રાખે છે, કોઈ ગદા રાખે છે, કોઈ ત્રિશૂળ રાખે છે. આ બધા દેવો હાથમાં શસ્ત્ર કેમ રાખે છે? દેવોને કોઈની બીક લાગે છે કે શું? ગણપતિ મહારાજ કોઈ દિવસ હાથમાં શસ્ત્ર રાખતા નથી, હાથમાં લાડુ લઈને બેઠા છે. જે ગણપતિની પૂજા કરે એને તરત જ ગણપતિ લાડુ આપી દે છે. તમને રોજ લાડવા મળે એવી ઈચ્છા હોય તો રોજ ગણપતિની પૂજા કરો. તમારા કામમાં વિઘ્ન આવશે, ભક્તિમાં બહુ વિઘ્ન આવે છે, વ્યવહારના કામમાં પણ બહુ વિઘ્ન આવે છે. વિઘ્ન હરતા ગણપતિ છે. એક બાલકૃષ્ણલાલ એવા છે, હાથમાં શસ્ત્ર લેતા નથી. એક હાથમાં વાંસળી છે અને એક હાથમાં માખણ મિશ્રી છે. ગણપતિ મહારાજ હાથમાં લાડુ લઈને બેઠા છે. ગણપતિ મહારાજની પ્રેમથી પૂજા કરે એના કામમાં કોઈ દિવસ વિઘ્ન આવે નહીં. પૃથ્વી તત્વના માલિક ગણપતિ મહારાજ, તેજસ તત્વના માલિક સૂર્યનારાયણ છે. સૂર્યનારાયણની ભક્તિ બધાના માટે આવશ્યક છે. સૂર્યનારાયણ આરોગ્ય આપે છે. સૂર્યનારાયણ બુદ્ધિના માલિક છે. સૂર્યનારાયણની ત્રિકાળ ભક્તિ કરે એની બુદ્ધિ બગડે નહીં. દિવસમાં 3 વાર બરાબર સૂર્યનારાયણની ભક્તિ કરે એને કોઈ દિવસ ભીખ માંગવાનો પ્રસંગ આવે. સૂર્યનારાયણ બધાને પ્રત્યક્ષ દર્શન આપે છે. બીજા બધા દેવો તો ભાવનાથી દર્શન આપે. આંખને પથ્થરની મૂર્તિ દેખાય છે. માનવ એવી ભાવના કરે છે કે હનુમાનજી છે, આ ગણપતિ છે. આંખને હનુમાનજી કે ગણપતિ દેખાતા નથી, પથ્થરની મૂર્તિ દેખાય છે. પણ તે પથ્થરની મૂર્તિમાં દેવોની ભાવના કરે છે. બીજા બધા દેવો ભાવનાથી દર્શન આપે છે. એક સૂર્યનારાયણ એવા છે, સૂર્યનારાયણમાંથી ભાવના કરવાની જરૂર પડતી નથી. સૂર્યનારાયણ પ્રત્યક્ષ બધાને દર્શન આપે છે. લોકો કહે છે ભગવાન ક્યાં છે? અરે સૂર્યનારાયણ એ જ ભગવાન છે જે અંધકારનો વિનાશ કરે છે, જે પ્રકાશ આપે છે. ચિત્રં દેવાનામ ઉદગાદની કંચક્ષુર મિત્રસ્ય વરુણસ્યાગ્નેહ આપ્રાદ્યાવા પૃથિવી અંતરિક્ષમ સૂર્ય આત્મા જગતસ્તસ્થુષસ્ત. બધા લાઈટ બાળો છો, સરકાર બિલ મોકલશે, 8-10 દિવસ ની મુદત આપે છે, અને તે મુદત માં નાણાં ભરે તો ઠીક છે, નહીં તો પછી દંડ થાય છે. આજ સુધી સુનારાયણ કોઈના ઘેર બિલ મોકલ્યું છે એવું કઈ સાંભળ્યું નથી. સુનારાયણ બધાને પ્રકાશ આપે છે. તમે સુનારાયણ ને શું આપો છો? સૂર્યના પ્રકાશ નો જે ઉપયોગ કરે એ સૂર્યનો ઋણી છે. સુનારાયણ ની ભક્તિ બધાના માટે આવશ્યક છે. સૂર્ય ઉગતા પહેલા સ્નાન, સુનારાયણના સન્મુખ જે દાંતણ કરે છે એને સુનારાયણ શાપ આપે છે, એની બુદ્ધિ બગડે છે, સુનારાયણ નું અપમાન ન થાય. સૂર્ય ઉગતા પહેલા સ્નાન. આપણા શાસ્ત્રોમાં સ્નાનના ત્રણ ભેદ બતાવ્યા છે, ઋષિ સ્નાન, માનવી સ્નાન અને રાક્ષસી સ્નાન. આકાશમાં તારાના દર્શન થાય અને ત્યારે સ્નાન કરીને આસનમાં બેસે, પૂજા કરે, ધ્યાન કરે, જપ કરે, એ ઋષિ કહેવાય. તારા સ્નાનનો મહિમા છે. આ માઘ મહિનામાં પ્રાત સ્નાનનો બહુ મહિમા બતાવ્યો છે. પ્રાત કાલમાં ગંગાજી, જમનાજી, નર્મદાજી જીવને બોલાવે છે, મારી પાસે આવો, હું તમને પવિત્ર કરી દઉં. પૌષ શુદ્ધ પૂર્ણિમાથી માઘ શુદ્ધ પૂર્ણિમા સુધી માન સ્નાન થાય. પ્રાત કાલમાં દેવો બોલાવે છે, મારી પાસે આવો. માઘ માસે રતમ ક્યાપહ, હું તમને પવિત્ર કરીશ. પ્રાત સ્નાન નો બહુ મહિમા છે. આકાશમાં તારા દેખાય ને ત્યારે સ્નાન કરો, આસનમાં બેસો, તે ઋષિ સ્નાન કહેવાય. આકાશમાં કોઈ તારાના દર્શન થતા નથી અને સૂર્યનારાયણ પણ બહાર આવ્યા નથી એવા સંધિ કાળમાં સ્નાન કરે એ માનવી સ્નાન કહેવાય. અને સૂર્ય ઉદય થયા પછી સ્નાન કરે એ રાક્ષસી સ્નાન કહેવાય. ભાગવત ની કથામાં તો અહીંયા બધા ઋષિઓ જ આવીને બેઠા છે, અહીંયા કોઈ રાક્ષસ આવ્યો નથી. અને કોઈ રાક્ષસ જેવો હશે તો આવતીકાલથી ઋષિ થઈને કથામાં આવશે. આ ઋષિઓની કથા છે. સૂર્ય ઉદય થયા પછી સ્નાન કરે એ રાક્ષસ છે. સુનારાયણ નું અનાદર ન કરો. સૂર્ય ઉગતા પહેલા સ્નાન કરવાનો આગ્રહ રાખો. સુનારાયણ બહાર આવે ત્યારે હાથ જોડીને ઉભા રહે, વધારે નહીં તો સુનારાયણને બાર સાષ્ટાંગ પ્રણામ. સુનારાયણની પૂજા માનવ શું કરી શકે? સૂર્યનું તેજ સહન કરવું અશક્ય છે. આપણાથી સુનારાયણ બહુ દૂર છે. સુનારાયણને સાષ્ટાંગ પ્રણામ કરો, સુનારાયણને અર્ઘ્ય આપો. સુનારાયણ બહાર આવે ત્યારે હાથ જોડીને ઉભા રહે. સુનારાયણ આરોગ્ય આપે છે. આજકાલ રોગ બહુ વધ્યા છે, ઘણા ભાગે બધાને જ રોગ થાય. આપણા ભારતમાં એટલા બધા રોગ નહોતા. ભારતની પ્રજા સૂર્યનારાયણની ભક્તિ કરી, જીવનમાં સંયમ હતો, સદાચાર હતો, લોકો સાદું ભોજન કરતા હતા અને તેથી એમને રોગ થતા હતા. હવે જીવનમાં સંયમ રહ્યો નહીં, રોગની સંખ્યા વધી છે. સુનારાયણનું લોકો અપમાન કરે, સુનારાયણનું અપમાન કરે રોગી થાય, સુનારાયણનું અનાદર કરે એની બુદ્ધિ બગડે છે. સૂર્યનારાયણ બહાર આવે ત્યારે હાથ જોડીને ઊભા રહે. સૂર્યોદય અને સૂર્ય અસ્તમાં જાય ત્યારે શાંતિથી ધ્યાન કરો. ઉદ્યંતમ અસ્તંયંતમ આદિત્યમ અભિધ્યાયન કુર્વન બ્રાહ્મણ સકલમ ભદ્રમ શ્રુતયે. તમારા ઈષ્ટદેવ સૂર્ય મંડળમાં બિરાજેલા છે એવો ભાવ રાખીને ઈષ્ટદેવ સાથે તેજોમય મંડળનું ધ્યાન કરો. જેના ઈષ્ટદેવ શ્રી રામ છે એ એવી ભાવના કરે કે સૂર્ય મંડળમાં સીતારામ બિરાજેલા છે. જેના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ છે તે એવી ભાવના કરે કે સૂર્ય મંડળમાં રાધા કૃષ્ણ બિરાજેલા છે. મહારાજ વર્ણન કરે છે. તેજ તત્વના માલિક સૂર્યનારાયણ, સૂર્ય ઉગતા પહેલા સ્નાન કરો, સૂર્યનારાયણને વંદન કરો. કેટલાક લોકો એવા થયા છે રોજ તો વહેલા ઉઠે છે પણ રવિવારના દિવસે એમની તાકાત બહુ બગડી જાય છે. રજા હોય તે દિવસે 7 વાગે 8 વાગે ઉઠે, આજે તો રજા છે. સૂર્યનારાયણ કોઈ દિવસ રજા દેતા નથી. એકાદ દિવસ સૂર્યનારાયણ રજા લે તો તમારો રવિવાર કેવો થશે? પંચાંગમાં જે સમય લખ્યો છે એ 1 મિનિટમાં ફેર થતો નથી. સૂર્યનારાયણ કૃપા કરીને બહાર આવે છે, બધાને દર્શન આપે છે. સૂર્યનારાયણના અનંત ઉપકાર છે. તેજસ તત્વના માલિક સૂર્ય છે, વાયુ તત્વના માલિક માતાજી છે. માની પૂજા કરવાની બહુ જરૂર છે. માં શક્તિ આપે છે, શક્તિથી જ ભક્તિ થાય છે. શક્તિ વિના જીવ શવ સમાન છે. શક્તિનું દાન માં કરે છે. આ જગત શક્તિના આધારે છે. દ્રવ્ય શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિના આધારે જગત છે. મહાકાળી ક્રિયા શક્તિ છે, મહાલક્ષ્મી દ્રવ્ય શક્તિ છે અને મહાસરસ્વતી જ્ઞાન શક્તિ.